બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
શ્રી હરે કૃષ્ણ મહારાજની જય.
શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. વલ્લભ ભક્તો, આજે સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી સરદારના આંગણે આ 12મી સત્સંગ છાવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. જે છાવણીની અંદર પરમ પૂજ્ય ધર્મધોરણ 1008 આચાર્ય મહારાજ સેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવ્ય આચાર્ય શ્રી પરમ પૂજ્યલાલજી મહારાજ એમના રૂઢ આશીર્વાદો છાપડ્યા છે અને પરમ પૂજ્યલાલજી મહારાજ એમના અધ્યક્ષ સ્થાને આ સુંદર જ્યારે આયોજન થયું છે ત્યારે છાવણીનો અર્થ જેવો થાય છે કે વિખૂટો પડેલો આત્મા ફરીવાર પરમાત્માની સાથે સંલગ્ન બની શકે. જીવ પ્રાણી માત્ર સુખના અને આનંદના આહલાદક માટે મહેનત કરતો હોય છે, પરંતુ શાશ્વત સુખ ક્યાં છે એનું જ્ઞાન નહીં હોવાને કારણે જીવાત્મા દુઃખથી બહાર નથી નીકળી શકતો, સાચા સુખને પામી નથી શકતો. સાચા સુખને પામવા માટે આવું સુંદર જ્યારે આયોજન થયું છે જેની અંદર વિવિધ પ્રકારના વિષયો રાખવામાં આવ્યા છે. જો કે ભગવાનની તો કથા બધી દિવ્ય અને સુખદાયક જ હોઈ શકે, પણ અદ્ભુત સુખ જેણે માણ્યું છે એવા આપણા નંદ સંતોએ એ સુખની ઝાંખી કરાવવા માટે પોતાની કલમોએ એ મહારાજની મૂર્તિનું અદ્ભુત રીતે કંડારણ કામ કર્યું છે. એ નંદ સંતો દ્વારા શબ્દ ચિત્રના માધ્યમથી પરમાત્માની પ્રગટ અનુભૂતિ કરી શકાય એવો એણે અદ્ભુત દાખલો કર્યો છે. એમાં અષ્ટકવિઓમાં પ્રેમાનંદ સ્વામીનું નામ સર્વ કરતા મોખરે છે. આ જગતમાં બહુ બહુ પ્રેમીઓ થયા જેણે પરમાત્માની સાથે અગાધ પ્રેમ કર્યો, પરંતુ પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ કંઈક સર્વ કરતા જુદો નીતરતો હોય એમ દેખાય છે. સ્વામી જ્યારે મહારાજમાં પ્રેમગ્ન બને ત્યારે મહારાજનો ઢૂલિયો ખેંચાય, સ્વામી હાથમાં સિતાર લઈ અને સારંગી લઈને જ્યારે કીર્તન છેડે ભગવાન સ્વામિનારાયણ, ભગવાનના પ્રેમમાં ભક્ત શરીરની શુદ્ધિ ભૂલે એ વાત તો સમજી શકાય એવી છે, પરંતુ ભક્તના પ્રેમમાં ભગવાન જાણે પોતે હું ભગવાન છે વાતને ભૂલી જાય આવો અગાધ પ્રેમ પ્રેમાનંદ સ્વામી પોતાને કીર્તનોમાં દાખ્યો છે. સ્વામી સાંજથી સ્વામી કીર્તન બોલતા હોય, એ કીર્તનો બોલતા બોલતા પ્રભાતિયા સુધી પહોંચી જાય અને જ્યારથી કીર્તનનો પ્રારંભ થયો હોય ત્યારથી ભગવાન સ્વામિનારાયણ એ કીર્તન સાંભળવા માટે ઊભા રહી જાય. અનુસંધાન ન તો પ્રેમાનંદ સ્વામીને રહે કે ન તો મહારાજને રહે, કેમ સમય જાય, નથી તો પ્રેમાનંદ સ્વામીને ખબર કે નથી તો મહારાજને ખબર. કુકડો બોલે ને પ્રેમાનંદ સ્વામી જ્યારે સારંગીને અટકાવે અને જ્યાં ઊંચી દ્રષ્ટિ કરે ત્યાં મહારાજના દર્શન. અરે મહારાજ તમે ક્યારે પધાર્યા? પ્રેમ સખી, જ્યારથી તમે કીર્તનનો પ્રારંભ કર્યો છે ને ત્યારથી બસ આવીને ઉભો છું. મહારાજ કહેવું તો હતું. પ્રેમ સખી, કીધા પછીની વાત જુદી છે, કીધા પહેલાની વાત જુદી છે. અમને કહીને પ્રેમ કરવા કરતા પણ વગર કીધે જયારે પ્રેમ કરાતો હોય છે ને એ કઈક જુદો અનુભવાય છે. માટે પ્રેમ સખી અમે તમારા કીર્તનો સાંભળવા માટે અહીંયા ઊભા હતા. એવા પ્રેમ સખી જેના જીવનમાં અનેકવિધ વિટમણાઓ આવી છે, પરંતુ એ વિટમણામાંથી ભગવાનને બહાર કાઢી અને પોતાના હેડાના હાર બનાવ્યા છે. માણસ સમજણો થાય ને વિટમણા આવી શકે, પરંતુ પ્રેમ સખી તો જન્મતાની સાથે વિટમણાથી ઘેરાઈ ચૂક્યા એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. જન્મતાની સાથે પવિત્ર બ્રાહ્મણની ઘેરે જન્મા હોવા છતાંય પણ કોઈ ગેરસમજણને કારણે પિતાને આશંકા ગઈ કે આ મારું સંતાન હશે કેમ. અને પ્રેમાનંદ સ્વામીના માતુશ્રી ઉપર જ્યારે આક્ષેપના આરોપો થયા છે, ત્યારે આક્ષેપથી બચવા માટે એના માતુશ્રીએ, જેને બાળપણમાં ખાલી 1-2 માસની અવસ્થા હોય અને એને છોડી દીધા છે, ત્યાગ કરી દીધા છે, જે બાળક 2 માસની અવસ્થાની અંદર એક મુસ્લિમના હાથમાં આવે અને મુસ્લિમ સંતાન રહીતો હોય, ખુદાને પ્રાર્થના કરતા હોય, આ બાળક જ્યારે મળ્યું ત્યારે મનમાં એમ થયું ભગવાને મારા પર કૃપા કરીને આ બાળક મને આપ્યું છે, ઉછેરીને મોટા કર્યા. પરંતુ જગતમાં કહેવત છે, મોરના ઈંડાને રંગવા નથી પડતા હોતા. એમ પ્રેમ સખી તો અનાદિકાળથી ભગવાનની સાથે ઓતપ્રોત બનેલા હતા અને એને જન્મસિદ્ધ જાણે સંગીતનું જ્ઞાન હતું. થોડું ઘણા એના ઉપર જ્યારે મહેનત કરવામાં આવી અને પ્રેમાનંદ સ્વામી એ સંગીતના સમ્રાટ બની ગયા. અને એવા તો સમ્રાટ બન્યા, એવા તો સમ્રાટ બન્યા કે પ્રેમ સખીને સાંભળવા એને માટે લોકો એમ માનતા કે આપણા મોટા ભાગ કહેવાય. એમ જો કે પ્રેમાનંદ સ્વામી માટે તો વિધવિધ વાતો લખાણી છે, પણ પ્રેમાનંદ સ્વામીને સાંભળવા એ મોટા ભાગ્ય ગણાતા. અને આ સંજોગોમાં પ્રેમાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો જોગ થઈ ગયો. સોનું તો હતું જ, અંદર સુગંધ ભળી ગઈ, કંચન હતો ને કંડાર મળ્યો અને પ્રેમાનંદ સ્વામીનું જીવન ખીલી ઉઠ્યું. ભગવાન સ્વામિનારાયણે એને ભાગવતી દીક્ષે આપી સાધુ કર્યા અને ભગવાન સ્વામિનારાયણમાં ઓતપ્રોત બની ગયા. એ પ્રેમાનંદ સ્વામીને ક્યારે પણ કીર્તન બનાવવું હોય તે શબ્દ કંડારવા ન પડે, મહારાજનો ઈશારો થાય અને પ્રેમાનંદ સ્વામીના મોઢામાંથી તુરંત શબ્દો સરી પડે. આવા અનેક ઇતિહાસો સંપ્રદાયમાં સર્જાણા. જૂનાગઢમાં ગયા હોય, કવાલો જ્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વાગતમાં કવાલે ગાય, ભગવાન સ્વામિનારાયણ રાજી તો થયા, પણ પ્રેમ સખીની સામે જોયું. કારણ કે નવાબના મનમાં ગુમાન આવ્યું કે અમારા મુસ્લિમની પાસે જેવું કવાલીનું જ્ઞાન છે એવું દુનિયામાં કોઈની પાસે ન હોય. મહારાજ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની સામે જરાક જ્યાં દ્રષ્ટિ નાખી, પ્રેમાનંદ સ્વામી મહારાજના અંતર્ગત અભિપ્રાયને સમજી ગયા અને એ જ વખતે પ્રેમાનંદ સ્વામી કવાલી બોલ્યા, દીખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા. આવા અનેક પ્રસંગો પ્રેમાનંદ સ્વામીના છે. પરંતુ પ્રેમાનંદ સ્વામી જન્મતાની સાથે આપત્તિની અંદર જન્મ તો ધારણ કર્યો, વિપત્તિમાં જન્મ ધારણ કર્યા પછી જીવન આગળ તો વધ્યું, પરંતુ ભગવાન મળ્યા પછી મનમાં એમ હતું કે હવે આપત્તિનો વિરામ આવશે. પરંતુ સાધુ બન્યા પછી પણ થોડી આપત્તિ રહી અને આપત્તિ એવી રહી, મહારાજ જાણતા હતા પ્રેમ સખી કોણ છે. આ તો પવિત્ર બ્રાહ્મણની ઘેરે જન્મ પામેલ મહામુક્ત રાજ છે, પરંતુ દેહ હોય ને ત્યાં સુધી દેહનો સ્વભાવ હોય એ નાતે કેટલાય સંતોના હૃદયમાં હા ન પડી. મહારાજને કહી ન શકે કે મહારાજ આ મુસલમાનને શા માટે દીક્ષા આપી, કારણ કે સમાજ તો એમ જ જાણે છે કે આ મુસ્લિમ છે. કહી નથી શકતા, મહારાજની સામે વ્યક્ત નથી કરી શકતા, પરંતુ પ્રેમાનંદ સ્વામીથી હૃદય થોડું દૂર રાખે છે. મહારાજથી ખમ્યું નથી જાતું, પ્રેમાનંદ સ્વામીથી તો ખમ્યું નથી જાતું, પણ મહારાજથી વિશેષ ખમ્યું નથી જાતું. મહારાજના મનમાં એ વાતનો વસવસો રહે છે કે પ્રેમાનંદ સ્વામીની સાથે સંતો થોડું હૃદય દૂર જે રાખે છે એ મને જરાય ગમતું નથી. મહારાજના હૃદયગત અભિપ્રાયને સમજનારા સંતો એ મહારાજ રાજી થાય એમ કરવા લાગ્યા, પરંતુ કેટલાક આ વાતને સમજી ન શક્યા અને એમ કરતા કરતા સમય વ્યતીત થવા માંડ્યો. અને મહારાજના મનમાં એમ થયું, આ પૃથ્વી પર મારે જે કાર્ય કરવાનું હતું એ પૂર્ણ થયું છે. ધ્રુત અવતારમ યત કાર્યમ તત્કૃતમ સકલમ કિલા, મારે કરવાનું તમામ કાર્ય પૂર્ણ થયું છે, માટે હવે હું આ લોકમાંથી વિદાય લઉં. પણ મહારાજે આ લોકમાંથી વિદાય જ્યારે લેવાની વિચારણા કરીને ત્યારે મહારાજને વધારે ને વધારે કોઈનો જો ચિંતા થયો હોય, કોઈને જો ચિંતા થઈ હોય, પ્રેમાનંદ સ્વામીની ચિંતા થઈ છે. મહારાજના હૃદયમાં વિચાર થવા માંડ્યો કે અત્યાર સુધી તો ઠીક છે, પ્રેમાનંદ સ્વામીથી સંતો હૃદય થોડું દૂર રાખતા હતા, પરંતુ મારો સહારો હતો, જેથી કરી મારા સહારે પ્રેમ સખી જીવન જીવી જાણતા હતા, પરંતુ હવે હું પણ આ લોકમાંથી વિદાય લઈશ, અને મારી હયાતીમાં જો આટલું હૃદય દૂર રાખતા હોય તો હું ગયા પછી આ કેમ વર્તન કરશે, અને એ પ્રેમ સખી સહન પણ કેમ કરી શકશે. એક બાજુ મારો વિરહ હશે અને બીજી બાજુ ઉત્પાત, પ્રેમ સખીને શાંતિ નહીં લેવા દે. માટે જતા પહેલા મારે એક એકને જણાવવું પડે કે આ પ્રેમાનંદ સ્વામી કોણ છે. અને આ સંકલ્પ મહારાજને જ્યારે થયો, મહારાજની ઈચ્છાથી જ એના પૂર્વાશ્રમના જે પિતાશ્રી હતા એ પણ બહુ સારા કવિ હતા, માતાજીના ભક્ત હતા, મહારાજની ઈચ્છાથી જ એ ગઢપુરની અંદર આવ્યા. મહારાજ દાદાના દરબારમાં વિશાળ સભા ભરીને બેઠા હોય, અને વિશાળ સભા ભરીને મહારાજ જ્યારે બેઠા હોય એ જ વખતે એ કવિએ આવીને મહારાજને વંદના કરી. મહારાજ કહે છે, કવિરાજ તમે તો બહુ બહુ કીર્તનો જાણો છો, તો એકાદ કીર્તન અમને સંભળાવો. અને પ્રેમાનંદ સ્વામીના પિતાશ્રીએ કીર્તન મહારાજને સંભળાવ્યું. માતાજીને રીઝવવાનું એ કીર્તન હતું. મહારાજ સાંભળીને રાજી થયા, પણ મહારાજે કહ્યું, આ ઢાળનું કીર્તન, આવા જ ભાવને વ્યક્ત કરતું કીર્તન કોઈ બનાવી શકે? પ્રેમ સખી, અમારી આશા છે આપ આવું જ કંઈક કીર્તન બોલો. અને મહારાજના શબ્દો ઝીલવા માટે જેનું મન આતુર બન્યું હતું, એવા પ્રેમાનંદ સ્વામી તુરંત પોતાની સારંગી હાથમાં લીધી, અને એ જ ક્ષણે મહારાજને રીઝવવા માટે એ જ ઢાળનું અદ્ભુત કીર્તન બોલ્યા, જેના શબ્દો અદ્ભુત.
બંધુ સહજાનંદ રસ
સબ તાલી કે સાથ
અનુપમ સાર ને સહજાન
હે
બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલે બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે હે જેને ભજતા છૂટે ફંદી હો જે ભજતા છૂટે ફંદ અરે ભવ પારને રે લોલે કરે ભવ પારને રે લોલે બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલે અનુપમ
સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલે સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ
તાળીયા જોર
છે જે ને હો જે ને
ભજેત જી કામને
બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને
અનુપમ સારને રે
રહો ઉરે
માય
મહારાજના અભિપ્રાયને સમજતા પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત કીર્તનનો પ્રારંભ કર્યો. પિતા પુત્રનું મિલન પહેલા આપણે પૂરું કરી દઈએ, પછી કીર્તન સમજાવીએ. પ્રેમાનંદ સ્વામી 8 પદ બોલ્યા અને એક પછી એક પદ બોલતા બોલતા મહારાજમાં ઉત્પ્રોત થવા માંડ્યા. અને 8 પદ જ્યારે પૂરા થયા ત્યારે મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ તો બાપ કરતા બેટો સવાયો થયો. સંતો બધાએ આ શબ્દ સાંભળતા વિચારમાં ગરકાવ થઈ ગયા, મહારાજ આમ કેમ બોલે છે? ગ્રહસ્થ માટે બાપ કરતા બેટો સવાયો થયો એ શબ્દ બરાબર કહેવાય, પરંતુ આ તો ત્યાગી છે. સંત માટે તો ગુરુ કરતા શિષ્ય સવાયો થયો શબ્દ શોભી શકે, પણ એને બદલે બાપ કરતા બેટો સવાયો થયો. મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આજ આપ આમ કેમ બોલો છો? મહારાજ કે ભૂલ તો નથી થતી ને? મહારાજ કે ના ના, અમે બહુ સમજી વિચારીને બોલ્યા છીએ, બાપ કરતા બેટો સવાયો થયો. પણ મહારાજ એમ કેમ? મારા બધાના મનમાં એમ શંકા છે કે પ્રેમ સખી મુસ્લિમ છે, હમણો એ મુસ્લિમ નથી, પવિત્ર બ્રાહ્મણની ઘેરનો જન્મ થયો છે. અને આ જે ભૂદેવ છે, જે કવિ છે, એ જ એના પિતાશ્રી છે. અને પછી મહારાજ જે ઘટના ઘટી હતી બધી આખી હિસ્ટ્રી કહી દીધી કે આવા સંજોગોમાં આ પ્રેમ સખીનો બાળપણ ત્યાગ થયેલો. અને મહારાજ જેમ જેમ વાત કહેવા માંડ્યા તેમ તેમ કવિની આંખોમાંથી આંસુઓની ધારાવત થવા માંડી, એને પૂર્વનો ઇતિહાસ જાણે તાદૃશ્ય થવા માંડ્યો. અને પ્રેમાનંદ સ્વામી મારા જ દીકરા છે, મારું સંતાન છે, અને એની સાથે મેં ઘોરાવો અન્યાય કર્યો છે એ ખ્યાલ આવતા મહારાજને પગ પકડની કવિરાજ બહુ રેડ્યા. મહારાજને કહે છે, કૃપાનાથ મને માફ કરો, આવો મહાન મુક્ત રાજે મારી ઘેરે જન્મને ધારણ કર્યો, અને આ પ્રેમ સખીના માતુશ્રી મહાસતી સમાન હોવા છતાંય પણ મેં એના ઉપર આક્ષેપ મૂક્યો, આશંકા કરી, અને કૃપાનાથ આવા મુક્ત રાજનો મેં ત્યાગ કર્યો, મને માફ કરો. મહારાજ કે તમને માફ, માલિક મારું કલ્યાણ કરશે. મહારાજ કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ જેની ઘેરે જન્મ ધારણ કર્યો હોય એ માત પિતાને માફ કરવાની વાત ક્યાં રહે, અને મુક્તિની વાત ક્યાં રહે? એનો તો મોક્ષ જ હોય, જે વાત મહારાજે મધ્યના 48માં વચનામૃતમાં કીધી. આ પ્રેમાનંદ સ્વામી જયારે કીર્તન બોલ્યા ત્યારે મહારાજના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મહારાજ કહે, આહા, શું અમારામાં પ્રેમ છે! આ કીર્તન સાંભળતા તો અમારા મનમાં એમ થાય છે કે હવે આ ભૂમંડળ ઉપર આવવાનું, જન્મ ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી, પરંતુ આવા સાધુની મધ્ય જન્મ ધારણ કરીએ. મન જાણે એમ કોડ કરી રહ્યું છે કે આવા સાધુને દંડવત પ્રણામ કરીએ. આ પુરુષ તો ધન્ય ભાગીને કૃતકૃત્ય છે, પરંતુ આણે જેની ઘેરે જન્મ ધારણ કર્યો એ માત પિતાએ કૃતકૃત્ય છે. કવિરાજ તમે તો કૃતકૃત્ય બની ચૂક્યા. અને ભરસભામાં જ્યારે પ્રેમાનંદ સમયના પિતાએ વાતનો સ્વીકાર કર્યો કે આ પ્રેમ સખી એ મારું સંતાન હતા અને હું પવિત્ર બ્રાહ્મણ છું, આ સમાચાર જ્યારે બધાને સમજાયા એ વખતે તમામના હૃદયમાં રહેલી આશંકાઓ ટળી ગઈ અને બધાએ માનવા માંડ્યા પ્રેમાનંદ સ્વામી એ બ્રાહ્મણ છે. અને પ્રેમાનંદ સ્વામીએ 8 કીર્તનો બનાવ્યા છે. એમાં સ્વામીએ પ્રારંભ કાળ બહુ સરસ કર્યો છે, અદભુત પ્રારંભ કર્યો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. સ્વામી વંદુ શબ્દથી પ્રારંભ કર્યો છે. વંદુ શબ્દ બહુ મહત્વનો છે. વંદુ એટલે નમસ્કાર, વંદના, દાસત્વ ભાવનું પ્રતીક છે વંદુ. પ્રેમાનંદ સ્વામી સ્વયં મહાન દાસત્વ ભાવ ધરાવનારા હોવાથી વંદુ શબ્દથી આ પદનો પ્રારંભ કર્યો. પ્રેમાનંદ સ્વામી એટલા બધા દાસત્વ ભાવ વાળા હતા, કદી પણ પ્રેમાનંદ સ્વામી આખી જિંદગીમાં પોતાનું ગમતું કર્યું જ નથી. મહારાજનું જ ગમતું કર્યું અને એ જ બીજાનું ગમતું કરી શકે જેના જીવનની અંદર દાસત્વ ભાવ હોય. પ્રેમાનંદ સ્વામી એટલે સાક્ષાત દાસત્વ ભાવની નિશાની છે, નમૂનો છે. એટલો બધો દાસત્વ ભાવ હતો, ને તો પ્રેમાનંદ સ્વામીને મહારાજની સાથે એટલો બધો પ્રેમ હતો, મહારાજના વિરહમાં રહી ન શકે, પરંતુ તેમ છતાં પોતાનું ગમતું ન કર્યું. પેલો પ્રસિદ્ધ પ્રસંગ છે ને, સંતો જ્યારે પ્રેમાનંદ સ્વામીની સાથે ગામડા ફરવા જાય અને પ્રેમાનંદ સ્વામી મહારાજનો વિરહ સહન ન કરી શકે ને, ત્યારે સ્વામીની આંખોમાં આંસુડાની ધારાઓ થાય. અને પ્રેમાનંદ સ્વામી જ્યારે વિહવળ બની જાય એ વખતે કેટલાક સંતો પ્રેમાનંદ સ્વામીને કહે, તમે મહારાજનો વિરહ સહન નથી કરી શકતા, તો આપણે આ વખતે એક કામ કરીએ, જ્યારે ગઢપુર જાય ને ત્યારે તમે દાદા ખાચરને કહેજો, એમ દાદા ખાચરને કહેજો કે મહારાજની વિનંતી કરે કે મહારાજથી મહારાજનો વિરહ સહન નથી થતો, માટે મહારાજ મને પોતાની પાસે રાખે, એવી તમે વિનંતી કરજો ને તો મહારાજ તમને પાસે રાખશે. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ રડતા નેત્રે ઉત્તર આપ્યો કે હું તો ગરજુ થવા આવ્યો છું, કરવા નથી આવ્યો. આ વાત જેના હૃદયમાં ઘોળાઈ જાય ને એ બધ મટીને મુક્ત બની જાય, એ માનવ મટી મહામાનવ મહાપુરુષ બની જાય. પ્રેમાનંદ સ્વામી કે મારું ગમતું નહીં કરાવો, માટે સ્વામી અહીંયા વંદુ શબ્દનો જેના જીવનમાં સહજ આનંદ છે, જે મૂર્તિ સહજ આનંદમાં છે. નતર જગતમાં તમે જુઓ તો વિવિધ વિવિધ પ્રકારનો આનંદ હશે, પણ એ પદાર્થનો માધ્યમથી પ્રાપ્ત થયેલો આનંદ હશે. જ્યારે મહારાજની મૂર્તિ કેવી છે? સ્વસ્વરૂપમાં આનંદ, જેને સાધન જન્ય આનંદ છે જ નહીં. જ્યારે જીવાત્માને સાધન જન્ય આનંદ હોય છે, દાખલા તરીકે માનો કે આપણે અહીંયા શિબિરમાં આવ્યા અને એકાદ દાડા વહેલા આવી ગયા હોય અને એમાં નૃગેન્દ્ર ભુવનમાં ઉતાર આપ્યો એટલે આનંદ આનંદનો કોઈ પાર નો રહે. આહા, સરસ ઉતાર, મજા આવી ગઈ, આ ફેરી મજા આવી ગઈ. અને થેલા ત્યાં મૂકીને પછી શિબિરમાં આવો અને બપોરે જાહેરાત થાય કે જેટલા મંદિર રોકાણ છે બધાને વાડી આવતું રહેવાનું છે અને અહીંયા ઉતારો કરવાનો છે, પછી આનંદ ગોત્યો ન જડે પાછો કહો. કારણ કે આપણો આનંદ સાધન ચિન્હ છે. જો સ્વસ્વરૂપનો આનંદ ખીલી જાય તો કદાચ મહેલમાં કોઈ રાખે તોય ભલે, અને મહેલમાં રાખે તોય શું, કદાચ ઢેફામ સૂવું પડે તોય શું. મારે જે કરવા માટે આવ્યો છે થાય છે, વાત પતી ગઈ એમ. વખંડ કથા વાર્તાનું સુખ લઈ અને મહારાજમાં ઓતપ્રોત થવા માટે મહારાજની વિશેષ ને વિશેષ આજ્ઞા પડે, વધારે વધારે મહારાજ મારા પર રાજ થયું જીવન કરવા માટે આવ્યો છું, તો બસ એ થઈ રહ્યું છે, માટે વાત પૂરી. હું કેવો ઉતારો મળશે, કેવું જમવાનું મળશે એ જોવા નથી આવ્યો, કેવી કથા વાર્તા સાંભળવા મળશે બસ એના માટે આવ્યો છું. એમ થાત કે દુઃખ થાય, પ્રેમાનંદ સ્વામી કે મહારાજનું સ્વરૂપ તો કેવું, સ્વસ્વરૂપમાં આનંદિત. અરે સ્વયં તો આનંદિત છે, પરંતુ એનો સંગ કરે ને એને આનંદિત કરી દે. બોલો, મહારાજનો સંગ કોઈને થાય ને એ આનંદિત થઈ જાય. કારણ કે મૂર્તિ જેવી છે, એ મૂર્તિનો જેને કોઈને ટચ થાય ને એના પણ તમામ દુઃખ હટી જાય અને મહાન સુખીઓ થઈ જાય. એના જીવનના પણ અમંગળ તમામ હટી જાય, મંગળમય બની જાય જીવન, ખાલી એનો ટચ થાય તા. શ્રવણમ મંગલમ યસ્ય, કીર્તનમ યસ્ય મંગલમ, સ્મરણમ મંગલમ યસ્ય, શ્રી હરિ મંગલમ ક્રિયા. સદાનંદ સ્વામી કે અમથા નથી લખતા કે આ મહારાજ, આ સહજાનંદ સ્વામી, આ ભગવાન સ્વામિનારાયણ, એના ચરિત્ર સાંભળવા એ તો મંગળમય છે, એને ગાવા એ મંગળમય છે, એને સંભાળવા એ પણ મંગળમય છે. જે મૂર્તિ નખથી શિખા પર્યંત મંગળમય છે, એનો પ્રસંગ બને, એનું અમંગળ ટળી જાય, મંગળમય જીવન બની જાય, તો એ સ્વયં મહારાજ તો કેટલા બધા મંગળમય છે. એવા સહજાનંદ, વંદુ સહજાનંદ રસરૂપ, રસરૂપ છે. ઘણા પ્રકારના રસ છે, એટલે ખટ રસ આવે ને પેલા, તો કેટલાય પ્રકારના રસો છે. એ બધા રસો કરતા પણ આ રસ કઈક અનેરો છે. એ રસ બધા કેવા છે? ફિકા છે, ક્ષણિક આનંદ ના દેનારા છે. ક્ષણિક આનંદ થાય, ભૂખ્યો માણસ ખાવા બેસે ને લાડવો આગળ ધરે એટલે એમ થાય ભૂગા કાઢી નાખવું, અને ખાય તો આનંદે આવે, પણ પેલા લાડવામાં આવ્યો બીજામાં નો આવે, બીજામાં આવે ત્રીજામાં નો આવે, ત્રીજામાં આવે પાંચમાં નો આવે, અને હાથમાં ઠામકો નો આવે, કો પછી તો આનંદ ગોથ્યો ન જડે. કારણ કે એ બધા રસ કેવા છે? તો કે માયક છે, માયાથી વિટાયેલા રસ છે. જ્યારે આની અંદર આ સ્વરૂપમાં જે રસ છે એ મહાલૌકિક છે, સ્વયં રસરૂપ છે. તમામ રસો માને જે કાંઈ જગતમાં સુખો ગયા છે બધા અહીંયાથી ગયા છે. આ રસથી બધા બધા રસાળ બન્યા છે. કોઈ મહાપુરુષનું જીવન રસાળ બની ગયો, આનંદિત બની ગયો, તો પણ આને લઈને બન્યું છે, આને લઈને બન્યું છે. જ્યાં પણ રસ જણાયો છે, જ્યાં પણ સુખ જણાયું છે, આને લઈને જણાયું છે. એટલા માટે મહારાજ કે યત કિંચિત ધર્મનું પાલન કર્યું હશે એને અવલંબન કરીને પણ જે કાંઈ સુખ જણાય છે જણાય છે, મને આની આજ્ઞા પાળે છે અને અવલંબન કરીને સુખ જણાતું છે. જ્યારે મહારાજનું જે સુખ છે એ કઈ બીજાના અવલંબન કરીને પ્રાપ્ત થયેલું સુખ નથી, સ્વયં સુખ છે, રસરૂપ છે. આખી મૂર્તિ, સ્વામી વાતમ લખ્યું ને કે સાકરનું નાળિયેર હોય, સાકર નાળિયેર ગમીને બચકો ભરો તો મીઠું જ લાગે, ગળ્યું જ લાગે. એવું થોડું કાંઈ આગલા ભાગમાં બચકો ભરે તો વધારે ગળ્યું લાગે ને પાછલી બાજુ ઓછું લાગે. રસરૂપ, આખું સ્વરૂપ. મહારાજનું કોઈ પણ અંગ સંભાળે તોય પણ સુખની ધારાઓ વહેતી થાય. મારાની નાશિકા સંભાળે તોય ભલે, મારાની આંખને યાદ કરે તોય ભલે, મારાના હાથના લટકાને યાદ કરે તોય ભલે, જમણા ગાલમાં રહેલી ટીબકડીને યાદ કરે તોય ભલે. આખી મૂર્તિ રસરૂપ છે, માને એમાં ત્યાગ ભાગને માગ જ નથી. સાક્ષાત રસ, બીજા અર્થમાં સુખની ખાણ છે. રસરૂપ અનુપમ સાર ને રેલો, ઈ રસ કેવો છે એને ઉપમા આપી હગાયા, બીજા ત્રીજા રસ ને ઉપમા આપી હગાયા. એટલે શેરડી કેવી ગળે? અરે હાકરજી. હું કે શેરડી કેવી ગળે? તો કે સાકરજી ઉપમા આપી ને. એટલે તમે નાવા ગયા તો તળાવ બહુ મોટું, અરે સમુદ્ર જેવું. હું કે તળાવ કેવું છે? સમુદ્ર જેવું. કારણ કે તળાવ કરતા સાગર મોટો છે. એટલે મોટાની ઉપમા નાનાને મોટાની ઉપમા આપી શકાય, પરંતુ સાગર કેવડો? એમ કે અરે મોટા તળાવ જેવડો, કઈ શકાય? હે, સાગર મોટા તળાવ જેવો કહી શકાય? કારણ કે સાગરથી મોટું કાંઈ પાણીની દ્રષ્ટિમાં નથી, તો એના કરતા બીજું મોટી નહીં હોવાથી કાંઈ ઉપમા ન અપાય. એમ સ્વામી કે અનુપમ છે આ. અનુપમ એટલા માટે સ્વામી કહું છું કે આ સ્વરૂપ એવું છે કે આને કોઈની ઉપમા ન આપી શકાય, કારણ કે આનાથી મોટું કાંઈ છે જ નહીં. ઘણી ફેર આપણે નથી ઉપમા આપતા, ફલાણા સ્વામી તો ભગવાન જેવા સાધુ છે, ઉપમા અપાય. કારણ કે સાધુ કરતા ભગવાન અનેક ગણા મોટા છે. પણ એમ થોડું કહેવાય આ ભગવાન તો ફલાણા સ્વામી જેવા છે, કહી શકાય? હે, અનુપમ છે, જેની ઉપમા આપી શકાય તેમ નથી. અનુપમ સાર ને રહેલો. અનુપમ પણ, અનુપમ શબ્દ કોની સાથે જોઈન્ટ કરે છે? આગલી વાત સાથે. હજુ આગલી વાત ફરીવાર પાછ લેવા, સાર ને રહેલો. મહારાજ મહાલૌકિક છે, અનુપમ તો છે, પરંતુ એ સાર રૂપ છે. સાર રૂપ, સાર કોને કહેવાય? દૂધ છે ને 10 લિટર હોય ને, ત્યારે એમાં મલાઈ માંડ 2 લિટર થાય કે 3 લિટર થાય, એ દૂધનું સાર છે. એમ જગત માત્ર માં ઠેર ઠેર જગ્યાએ સુખો રહેલા છે. એ તમામ સુખનું જો નિકેતન હોય, એનું સર્વનું અંતિમ ધ્યેય કયો હોય, તો એ બસ મહારાજ છે. રસરૂપ શબ્દની સાથે આને સંમલિત કર્યો છે કે ભગવાન રસરૂપ સુખની ખાણી તો છે, પણ કેવી ખાણી છે? તો કે ઉપમા ન આપી શકાય તેવી સર્વની કરતા શ્રેષ્ઠ સાર રૂપ છે. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરેલો. ભવ એટલે સંસાર, ભવ એટલે સંસાર, અને સંસાર એટલે જગત. ગોપાલ સ્વામી વાત લખી, જગત સંસાર એટલે જગત, જગત એટલે પંચ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. પંચ વિષય એટલે યાદ રાખજો, પંચ વિષય એટલે સંસાર. કેમ? તો કે પંચ વિષયમાં જ્યારે આશક્તિ લાગે છે ત્યારે જીવાત્માને માથે સંસાર આવે છે, ભટકણ ચાલુ થાય છે. પણ આ મહારાજ કેવા આપણને મળ્યા છે? પ્રેમાનંદ સ્વામી કે હું તો કૃતકૃત્ય બન્યો છું અને મગ્ન બનીને ગાઈ રહ્યો, એનું કારણ આ છે. જેને ભજતા છૂટે ફંદ, એને પિતાએ ગાયું છે ને બીજું તો મહિમા, એટલે કે રહેવા દો, હું લેવાનું આને જ જોવો, આને કોઈ જો ભજે ને તો જગતના ફંદમાંથી બહાર નીકળી જાય. જેને ભજતા છૂટે ફંદ, તમામ ફંદ છૂટે. તમામ ફંદ એટલે બંધન, તમામ પ્રકારના બંધન થકી મુક્ત થઈ જાય. કારણ કે જીવ કોઈને કોઈ જગ્યાએ કોઈ શબ્દમાં બંધાણો છે, કોઈ સ્પર્શમાં બંધાણો છે, કોઈ રૂપમાં બંધાણો છે, વિવિધ જગ્યાએ જીવાત્મા બંધાયેલો છે. કોઈ પરિવારમાં બંધાણો છે, કોઈ દેહમાં બંધાણો છે, કોઈ સ્વભાવમાં બંધાણો છે, કોઈ કોઈ સંપત્તિમાં બંધાણો. આ બધી જગ્યાએ જે બંધનો થયા છે, એ બંધનો ક્યાં સુધી ટકે? તો કે જ્યાં સુધી આમાં બંધન નથી થયું ત્યાં સુધી. આમાં જ્યારે બંધન થાય ત્યારે તમામ પ્રકારના બંધનો, તમામ ફંદો છૂટી જાય. અને તમે જુઓ આમાં જે બંધાય એ માણસ ખરેખર કેટલો બધો રાગી હોય, એટલો બધો રાગી હોય કે જેની હદ ન હોય, પરંતુ આમાં બંધાતાની સાથે એ રાગ છૂટી જાય ને વૈરાગ લાગી જાય. કહો વૈરાગ લાગી જાય. ઘણાને ઘણા ઘણા કે અરે ભલા માણા તારે સાધુ થાવ તો લગ્ન હું કામ કર્યા, એમ કે તો લગ્ન તારા નહોતા કરવા. પણ ભલા માણા લગ્ન કર્યા ત્યારે તો રાગનો પાર નહોતો, પણ પછી આમાં જયારે મન જોડાણું ત્યારે આ રાગ ટળી ગયો, વૈરાગ પ્રગટ થઈ ગયો. મને ક્યાં ખબર હતી કે આમાં બંધન થશે, રાગ વૈરાગમાં પલટે, એટલે લગ્ન કર્યા. નતર ભલામણ લગ્ન કરવાનું હોય? આમાં જયારે બંધન થાય, આમાં જયારે બંધન થાય ત્યારે ફંદ માત્ર છૂટી જાય. અને માનો કે આમાં બંધાયેલી વ્યક્તિને આમાંથી બંધન છૂટે એટલે તુરંત પાછો સંસારમાં રાગ થાય, જગતમાં રાગ થાય, પંચ વિષયમાં રાગ થાય. પ્રેમાનંદ સ્વામી કે જેને ભજતા છૂટે ફંદ, તમામ બંધનો તોડી નાખે, કરે ભવ પાર નેરેલો. શબ્દ બહુ અદ્ભુત કીધો, કારણ કે ફંદ છૂટે ને પછી જ ભવ પાર થઈ શકાય. જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી મુક્તિ કેવી? એકારે બે ન બને, કાં તો સૂરજ હોય કાં તો રાત હોય. બરાબર, કોઈ એમ કે આ હા હા આજ રાત્રે હું સરસ સૂરજ હોય, કોઈ દી બને? સૂરજ અને રાત્રિ, રવિ અને રજની કોઈ ધારે હોય ન હોય. સ્વામી કહે કે ભવ પારને જેને થાવું હોય એને આની સાથે છેડો જોઈન્ટ કરવો જ પડે. આને જ્યારે ભજન, આને જ્યારે ભજે છે, આની સાથે જ્યારે છેડો જોઈન્ટ થાય છે ત્યારે ફંદ માત્ર છૂટી જાય છે, બંધન માત્ર તૂટે છે, અને બંધન તૂટતાની સાથે સંસાર સાગરને જીવાત્મા પાર ઉતરી જાય છે અને મહાન મુક્ત સ્થિતિને પામી જાય છે. અદ્ભુત પહેલી કડીનું વર્ણન કરી અને પ્રેમાનંદ સ્વામી બીજી કડી સમજાવવા માટે પ્રયાસ કર્યો છે, અદ્ભુત રીતે સમજાવે છે.
હે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ
વારવાર તાળી ભૂલી જાય તકલીફ છે.
सुखधाम अनुपम नाम ने रे लो
हे जेने भव ब्रह्मादिक देव हो जेने हो जेने जेने भव ब्रह्मादिक देव भजेत जी काम ने
બીજી કડીમાં સ્વામી કેટલી અદભુતતા વાપરે છે. સ્વામી કે સમરૂપ પ્રગટ સુખધામ અનુપમ નામ ને રેલો. સ્વામી કે મને તો બસ આની સ્મૃતિ છે, આના સિવાય બીજું હંભારું હવે ગમતું નથી. અને સ્વામીને પ્રગટ ભાવ છે પાછો, સમરૂપ પ્રગટ સુખધામ. હવે મને અહીંયા સુખ થશે કે અહીંયા સુખ થશે કે અહીંયા સુખ થશે એવી મારી કોઈ આકાંક્ષા નથી. મને તો આમાં જ સુખ મનાવવાનું છે. આના સિવાય હવે મારે સુખની આશા કોઈ જગ્યાએ છે પણ નહીં. અને હકીકત છે, જ્યાં સુધી પ્રગટમાં પ્રતીતિ ન જાગે ત્યાં સુધી જીવાત્માને ભવ ભટકણ કોઈ મટતું જ નથી. જ્યાં સુધી પરોક્ષમાં પ્રતીતિ રહે છે, જ્યાં સુધી દ્રષ્ટિ દૂર રહે છે ત્યાં સુધી સુખ કદી પ્રાપ્ત થતું નથી. આ તો મહારાજ સ્વયં આ ભૂમંડળ પર આવી આ વાતને સમજાવી ગઈ એટલે જીવને જ્ઞાન થાય. ને તો જીવ હંમેશા આમ દૂર દૂર દ્રષ્ટિ નાખે, દૂર દૂર દ્રષ્ટિ નાખે. મહારાજ તમે જુઓ જેટલી જેટલી જગ્યાએ પ્રગટની મહત્તા ગાય છે એટલી બહુ અદભુત રીતે ગાય છે. મધ્યનું 21મું હોય તોય ભલે, અંત્યનું બીજું હોય તોય ભલે, મહારાજ કે પ્રગટમાં જયારે પ્રતીતિ જીવાત્માને આવે છે, પ્રતીતિ માને એની અંદર 100% જયારે હા પડે છે ત્યારે એના મોક્ષમાં કોઈ પ્રકારની કચાશ રહેતી નથી. સ્વામી કે મને આમાં પૂર્ણ પ્રતીતિ છે, આમાં મને જરાય શંકા નથી, મને અખંડ સ્મૃતિ બસ આની જ રહે છે, આના સિવાય બીજી સ્મૃતિની મને આશા પણ નથી, મારે રાખવી પણ નથી, અને મને પોહાય એમ નથી. હવે અને એમ ભગવાનના ભગતને થવું જોઈએ, સમજાય? બીજી સ્મૃતિ પોહાવી જ ન જોઈએ. જ્યાં સુધી પોહાય છે, પોસાયનો શબ્દ આપણો કાઠિયાવાડી મીઠો વધારે લાગે, પોહાય. કાઠિયાવાડી અમુક શબ્દો બહુ મીઠા છે, પોહાય નહીં એ વાત નથી, પોહાતી એટલે ચાલે તેમ જ નથી. અને એને તો જબરી નુકસાની છે. સ્વામી કહે સમરૂપ પ્રગટ સુખધામ, સુખનું ઘર. સુખધામ એટલે ઘર થાય, આ તો સુખનું ઘર છે. મહારાજ તો સુખનું ઘર છે. સ્વામી વાતો લખ્યું, મહારાજ કેટલું સુખનું ઘર છે કલ્પના તો કરો. સ્વામી કહે મોટા મોટા સંતો એ દ્રષ્ટાંત આપ્યા, દ્રષ્ટાંત તો સમજ્યા પણ એને કેટલું સુખ અનુભવાયું હશે કલ્પના તો કરો. સ્વામી કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતરું કે હું કીધું અક્ષરધામમાંથી, પાડો નહીં, પાડો હોય તો સમજ્યા, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતરું તો એનો એ જે પેશાબ છે એ સ્વામી કે બધા લોકમાં પ્રકૃતિ પુરુષના લોકમાં ગયો, અને ત્યાંથી પછી પ્રધાન પુરુષના લોકમાં ગયો, અને ત્યાંથી વિરાટના લોકમાં ગયો, અને ત્યાંથી બ્રહ્માના લોકમાં ગયો, ત્યાંથી ઇન્દ્રના લોકમાં ગયો, અને બીજા દેવતાએ થોડો થોડો વેંચ્યો. એમ કરતા કરતા સ્વામી કે કંઈક જણ અહીં આવી, બોલો, ઉડતી ઉડતી. એમાં સ્વામી કે દુનિયા માથા કપાવ, બોલો, અને એમાં સુખ માન. અને માને આ જેને જ્ઞાન ન હોય ને, આનું જેને જ્ઞાન ન હોય એને જરા ખરખો બંગલો થઈ ગયો, ખરખી ગાડી થઈ ગઈ હોય કે જરા તર હરખું થઈ ગયું હોય ને ત્યાં તો તમારે શિબિર બંધ, સમજાણું? ને તો લાંબો ટૂંકો દર વર્ષે થતો હોય, પણ જરા ખરખું સેટિંગ થઈ જાય એટલે બંધ થઈ જાય કહો. અને જરાક જગતનું સુખ મળી જાય ત્યાં તો એટલો બધો ને કેફ હોય, એટલો બધો કેફ હોય. આપણા મનમાં એમ થાય કે આ બિચારાને કહી દઈ એક વાર, કેટલા ભલામણા ખોટામાં હું ખીત્યો, આમાં હું માલ છે. તું જેને સુખ માને તો સુખ છે જ નહીં એમ. અને પાછો વધારે જો ઓરફલો થઈ જાય તો સંતોની પાસે કહેવા માંડે, સ્વામી આપણી પાસે પ્રોપર્ટીની તાણી જ નથી એમ. જબરી પોપટે છે. અને સ્વામી ચાર તો ગાડી રાખી અને 200 વીઘા જમીન તો આ ગામમાં છે, ઓલ પણ 300 છે, ઓલ પણ 500 છે. મનમાં થાય પણ તારે તો 5 ફૂટ જ જોહે. આ 200, 300, 500 બધી પડે. એક ભગત મને કહેતા, મને કહે સ્વામી અમારા ગામમાં એક માણા કે જબરો માણા 1200 વીઘા જમીન કરી કે. મારા મનમાં એમ થતું માળી મારે 12 ની 12 1200 થઈ કે. એટલે મનમાં અરક્ષક અરક્ષક રહેતો હતો. પણ 8 દાડા પહેલા એ વાડી એ કાપ નખાવતા હતા, ત્યાં કાપ નખાવતો ન કે 15-20 ટ્રેક્ટર હાલતા હતા ને એમાં એટેક આવી ગયું, ત્યાં ને ત્યાં ઉકલી ગયા કે. પછી મારા મનમાં હાશકારો થયો કે આહા હા, સારું થયું મને ભગવાન 1200 આપી, નતર હું કાપ જ નખાય રાખત કે. ભગવાન કીધી ભજત, જીવાત્માને ન સમજાય ત્યાં સુધી આમાં માલ બનાય છે. ભગવાનના ભક્તને વાત સમજાય છે. સ્વામી કે મને તો સ્પષ્ટ જ સમજાઈ ગયું કે સુખધામ જો હોય, સુખનું જો કોઈ ઘર હોય ને તે આ મૂર્તિ છે. આ મૂર્તિ હોય બીજી નહીં, આ મૂર્તિ સહજાનંદી સલૂણી મૂર્તિ. એમ સ્વામી કે એ સુખનું ધામ છે, એનું નામ તો તમે જો અનુપમ નામ ને રેલો, એ મૂર્તિનું નામ એ અનુપમ છે. તમે જો સૃષ્ટિ સર્જાણી ત્યારથી કોઈ જગ્યાએ તમને સ્વામિનારાયણ નામ જોવા નહીં મળે. અને કેટલી બધી વિચિત્રતા, અને કેટલું બધું અદભુત, ને કેટલું બધું અનુપમ નામ છે. મહારાજ પ્રગટ થયા પહેલા પણ એવું નામ જોવા નહોતું મળતું. મહારાજા લોકમાંથી વિદાય લીધા પછી પણ કોઈની હિંમત નથી નામ પાડી દેવાનું સ્વામિનારાયણ. કહો ભગવાનના ઘણા બધા અવતારો થયા, ઘણા બધા નામો. મહારાજ સર્વોપરી છે, નામે સર્વોપરી છે. કેટલું બધું લાંબુ કર્યું જો ને તમે. અને મારા જો કે ફળે મૂક્યું, નતર મનમનથી મારું નામ બહુ લાંબુ એટલે માળા ફેરવા વાર બહુ લાગે. એના કરતા 2 અક્ષરો તો ફટાફટ માળા ફરતું, વધારે કેટલી બધી ફરતે એમ સંકલ્પ થઈ જાય. પણ ભલા માણા આ નામની મહારાજ સ્વયં કીધું છે ને, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. ભલા માણા બીજી 1,00,000 માળા ફેરો ને એક ફેરો ને તોય આમાં સ્ટોક પીડ્યો રહે. કારણ કે મહારાજ નું નામ જેટલું વિસ્તાર વાળું છે એટલું સર્વોપરી છે. આ ભૂમંડળ પર ભગવાનના અનેક અવતારો થયા, પરંતુ સ્વયં પોતે નામ આપ્યું એવી એક ઘટના ઘટી નથી આજ સુધીમાં. કોક પાડી ગયો, ઋષિ મહર્ષિ પાડ્યો, કોઈક માતાએ પાડ્યા, કોઈ પિતાએ પાડ્યા, કોઈને ફૈબા પાડી ગયા. પણ મહારાજે સ્વયં પોતે પોતાનું નામ આપ્યું ફળણી ગામને આંગણે. મહારાજ કે આજથી તમે બધાય સ્વામિનારાયણ નામનું ભજન કરજો, અમારું અનાદિઓ નામ છે, અનાદિનું નામ છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ, સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. સ્વામી એવા નારાયણ, આમાં જરા સમજી રાખજો, સ્વામી એવા નારાયણ. સ્વામી ચ નારાયણ ઇતિ સ્વામી નારાયણ નહીં, દંડો સમાજ નહીં, કર્મધાર્ય સમાજ. દંડો નહીં, સ્વામી અને નારાયણ નહીં, થાપ ખાઈ જાય છે ઓ ભૂલ નહીં કરતા. સ્વામી એવા નારાયણ અનુપમ સાર ને રેલો. આ મહારાજ જે છે એ અનુપમ છે, અનુપમ નામ ને રેલો. આ નામ છે અનુપમ છે, જેની ઉપમા કોઈને આપી હગાય નહીં. એવા મહારાજ છે જેને બહુ બ્રહ્માદિક દેવ ભજત જે કામ ને રેલો. આપણા મનમાં શંકા જાય, બહુ બ્રહ્માદિક આ ભજન, બહુ બ્રહ્માદિક તો કે દાડા ને થયા, મહારાજ તો 200 વર્ષ પહેલા પ્રગટ થયા. પણ સૃષ્ટિ સર્જાણ્યા પછી, સૃષ્ટિ સર્જાણા પહેલા, આ પ્રલય થયા પહેલા, જેદી તેદી જેણે જ્યાં ભજન કર્યું છે બધે આનું જ કર્યું છે. કહો જે વડે આ જગત છે અને કોઈ નો જાણે રે, મુક્તાનંદ સ્વામી ના શબ્દો છે. આજ મોટી કઠણાઈ છે, જે વડે આ જગત છે અને કોઈ ન જાણે. બધાને બીજે ત્રીજે માલ મને જ કહો, આ વાત સમજાતી નથી એટલા હાટો. બાકી મહારાજની મોટપની શું વાત કરવાની. મહારાજની મોટપ જયારે જીવાત્માના હૃદય અંદર પહેશે ત્યારે મનમાં કદી પણ મોક્ષની બાબતમાં સંશય ન ઉઠાય એવો શરીર બની શકે. અને ભક્તો મહારાજની નિષ્ઠા હૃદયમાં પહેશે ને પછી જ આજ્ઞા પડી શકે. નિષ્ઠા પેઠાવીને આજ્ઞા પાળવી મહાકઠિન છે. બહુ બ્રહ્માદિક જેવાનું ભજન કરે છે. કહો આ પૃથ્વી પર પ્રગટ થયા ને પછી તો જાણીને ભજન મળ્યા કરવા, ખબર પડી કે કહો આ તો બહુ મોટા આવ્યા એમ. પણ પ્રગટ થયા પહેલા ભજન કરતા હતા તો જેનું ભજન કરતા એને સામર્થ્ય દેનારા કોણ હતા, કોને આપી હતી એ પૂજનીય પદ, કોને આપ્યું હતું, મહારાજે જ આપ્યું હતું. મોટા હીરાના વેપારી હોય ને, મોટા કારખાના ચલાવતા હોય તો પછી વચ્ચે કટિંગ શેઠ નો લેતો હોય, કોણ લે? મેનેજર લે. કટિંગ કોણ લે? મેનેજર લે. પણ હીરા છેવટે લોટ જાય કોઈ પાસે? શેઠ ની પાસે. સમજાય? છેવટે ક્યાં જાય? એમ વચ્ચે વચ્ચે ગમે એને કટિંગ લીધું, પરંતુ લોટ તો છેવટે પુરુષોત્તમ નારાયણ સુધી જ પહોંચે. અને યાદ રાખજો, જરૂર પહોંચે છે, અને એટલે જ આપણે મારનો મેળાપ થયો. આપણે ઘણા કટિંગ આપ્યું છે, ને તો આમ મહારાજ મળે કઈ? આગળે ભજન કર્યું છે, કોઈનું કોઈનું ભજન કર્યું છે, એની ફળશ્રુતિ રૂપે આ વખતે આપણને મહારાજ નો ભેટો થયો. આમાં હરેશભાઈ જો, એ કે હું પેલા અનુષ્ઠાન કરતો કે શંકર નું બહુ અનુષ્ઠાન કર્યું, મેં કે જો એની ફળશ્રુતિ મળી, એનું ભજન કર્યું અને ફળશ્રુતિ મળી, પ્રગટ ઓળખાણ આલ્યો. ને તો બે વર્ષ પેલા, કેટલા વર્ષ થયું? એક જ વર્ષ થયું નહી, બે થઈ ગયા. એટલે બહુ સ્પષ્ટ વાત છે અહીંયા જે વાત કરીએ, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને, ભવ બ્રહ્માદિક બધા આનું જ ભજન કર્યા છે, અને તજી કામને રેલો, બધી આકાંક્ષાઓ છોડી દઈને. અને ભગવાન ઓળખાય પછી બધી આકાંક્ષાઓ છૂટી જાય, કે જગતમાં આમ કરી લઉં, કામ કરી લઉં, કામ કરી લઉં, મારા ભગવાનને જેમ ગમે બસ એમ કરું, એમ હૃદયની અંદર તાન જાગે. અને યાદ રાખ, જ્યાં સુધી જગતની કોઈ પણ આકાંક્ષાઓ બચશે ત્યાં સુધી સમ્યક ભજન થશે નહીં. આજે અનુષ્ઠાનમાં બેહવાનું છે ને, તે અનુષ્ઠાનમાં એ જ હળંગ બે એક છે કે જેની આકાંક્ષાઓ વિરામ પામશે. આકાંક્ષા વિરામ નહીં પામે ને અનુષ્ઠાનમાં ધ્યાનમાં બેહવું, એટલે એની આકાંક્ષાનો માપ તુલો થાય. કારણ કે આકાંક્ષા હોય તો મન તરત રજોગુણમાં ક્યાંય નું ક્યાંય જતું રહે. મનમાં એમ થઈ જાય, શિબિરમાં તો આવ્યો છું પણ ધંધો કેમ હાલતો હશે, તેને આંકો હોય જાય કહો. એટલે બહુ અદભુત શબ્દ મૂક્યો કે તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરી અને ભવ બ્રહ્માદિક આનું જ ભજન કરે. ત્રીજી કડી અને ચોથી કડી બંને સાથે આપણે ગાશું. બહુ સુંદર રીતે પ્રેમાનંદ સ્વામી ત્રીજી કડી ગાય છે.
અક્ષર બ્રહ્મયાધર કે પાર કોઈ નવ સહસ્ત્રમુખ ગાય હો જેને, શેષ સહસ્ત્રમુખ ગાય નિગમને તી કહે રે લો,
નિગમને તી કહે રે લો.
લે વર્ણ સુંદર રૂપ અનુપ જુગલ ચર
અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લો. બધાના તો આધાર છે પણ અક્ષરનો આધાર છે, નતર આમ સામાન્ય દ્રષ્ટિ તમે જોવો તો આધારભૂત અક્ષર છે. અનંત કરોડો બ્રહ્માને કોણ ધારી રહ્યું છે? અક્ષર ધારી રહ્યું છે. સ્વયં મહારાજને પણ અક્ષર ધારી રહ્યું છે. પણ સ્વામી કે જોજે એવા શબ્દ સાંભળીને ભમી ન જવાય. અક્ષર મહારાજને ભલે ધારી રહ્યું હોય, પરંતુ અક્ષરનો આધાર સ્વયં મહારાજ છે. જે મા પૃથ્વી પર આવે ત્યારે કેમ માનુષિક ચરિત્ર કરે છે, એમ ભગવાન અક્ષરધામમાં રહેતા છતાંય પણ પોતાની સામર્થ્યને લીન કરીને પોતાના સ્વરૂપમાં જ વર્તે છે. આ પૃથ્વી પર આવે ત્યારે ઘોડા ઉપર બેહે, અને ઘોડો હાલે ત્યારે ભગવાન એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે. એમ સામાન્ય દ્રષ્ટિ એવું જ દેખાય છે કે અક્ષર મહાન હોય એમ, કારણ કે અક્ષર સ્વયં ભગવાનને ધારી રહ્યું છે. પરંતુ કોઈ ભમી ન જાય એટલા માટે મહારાજ લોયાના 13માં જરાક ઈશારો કર્યો. મહારાજ કે જોજો, અક્ષર અમને જરૂર ધારી રહ્યું છે, પણ એથી કરીને અક્ષરની મોટપ ન સમજાય જાય. અક્ષરની જો વિશેષ મોટપ સમજાય જાય તો કામમાંથી ગયા આયા. મહારાજ કે અક્ષરની મોટપ ગમે તેટલી હોય, પણ સાંભળો હું મારી મોટપ કહી દઉં. મહારાજ કે અક્ષર બધાને ધારી રહ્યું છે, પણ લેશ એક લેશ માત્ર અક્ષરને જો અહંકાર આવે, એક લેશ માત્ર કે બધાને હું ધારી રહ્યો છું, તો મહારાજ કે કણીના છઠ્ઠા ભાગમાં અક્ષરને પણ મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાટ થકા બધાને ધારવા માટે હું સક્ષમ છું, સમર્થ છું. જેરી અક્ષર બ્રહ્મ આધાર, અક્ષર આદિકના આધાર આ છે, પણ આનો આધાર કોઈ નથી. બધાની પાસે જે કાંઈ સામર્થ્ય આવી છે એ આની પાસેથી આવી છે, પરંતુ પ્રેમાનંદ સ્વામી કે જેનું વર્ણન કરું છું એની પાસે જે સામર્થ્ય સ્વયંની છે, કોકે આપી એટલે શક્તિમાન થાય એમ નથી. જ્યારે આ દુનિયાનો કોઈ પણ મહાપુરુષ હોય અથવા તો કોઈ પણ અવતાર હોય, એ બધા સમર્થ જણાય છે, પરંતુ કોઈકની આપેલી સામર્થ્ય વતે સમર્થ છે. જ્યારે મહારાજનું સામર્થ્ય પણ કોઈને આધીન નથી, અને એટલો તો ઈ તો ભેદ છે. પ્રથમનો 64માં કીધું ને, ઈ જ ભેદ છે. આધાર છે, આધાર છે, આ વ્યાપક છે, અને આ સમર્થ છે. એટલે આ બધા અસમર્થ છે. સમર્થ ઘણા જણાય, પણ આની આગળ અસમર્થ છે. જે હરી અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હેરેલો. બધાની ઉપર એકની ઉપર બીજો જઈ શકે, બીજાની ઉપર ત્રીજો જઈ શકે, પાર થઈ શકે. હે, ઇન્દ્રની પાર બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ જાય. ઇન્દ્ર ગમે એટલી બડાઈ મારતો હોય, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે એટલે ઝૂકી જવું પડે. એની પાર પાછા વિરાટ વહી જાય, અને વિરાટને અહંકાર આવે તો પ્રધાન પુરુષ કે એક બાજુ બેસી જાય, અને એને જો અહંકાર આવે તો મહાપુરુષ કે બોલ બોલ કરું એક બાજુ બે, અને મહાપુરુષને અહંકાર આવે તો અક્ષર કહી દે કઈ આગી પાછી કરતો નહીં તો હારા વાત નથી. અને અક્ષરની ગુમાન આવે તેને પણ પોતાના સ્વરૂપમાં લીન કરી નાખે. પરંતુ આ પુરુષોત્તમ નારાયણ એવા છે, પાર કોઈ નવ લહેરેલો. પરંતુ પુરુષોત્તમ નારાયણને કહેવા માટે કોઈ અધિકારી નથી કે કોઈ પણ એને દબાવી શકે એવી કોઈની સામર્થ્ય નથી. બધાને દબાવી શકે, પરંતુ એને દબાવી શકે એવો કોઈ જ નથી. એવા એવા મોટા મહારાજ છે જેને શેષ સહસ્ર મુખ ગાય, જેથી કરી અને શેષજી હજાર મુખે ગાય છે. નિગમ નેતી કહેરેલો, નિગમ એટલે વેદ, વેદો પણ વર્ણન લખવાની જયારે પ્રારંભ કર્યો ને ત્યારે મનમાં એમ હતું કે અમે તો ભૂકા જ કાઢી નાખશું, બધું લખી નાખ્યું. અને શેષજી લખનારા હોય, વિરાટના મુખમાંથી વાણી વહેતી હોય, એટલે મનમાં એમ થયું તો આ વખતે પાર પડી જાવ એમ. પરંતુ ધીમે ધીમે જેમ જેમ ભગવાનનો મહિમા કહેવા માંડ્યા, તેમ તેમ નવો નવો મીડો નીકળવા, નવો નવો નીકળવા માંડ્યો. અને છેવટે એ થાક્યા, અને ન ઈતિ આ મહિમાનો કોઈ એન્ડ નથી કહીને વિરામને પામી ગયા. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કે વર્ણવું સુંદર રૂપ અનુપમ જુગલ ચરણ એ નમીરેલો. આને વેદ આદિ પાર નથી પામતા, અને ક્યાંથી પામે? કારણ કે કોઈ પણ વસ્તુ ઉઠાવો તો અનુપમ છે. નામ લો તો અનુપમ, બોલો, નામ લો તો જોટો જડે નહીં, એનું સુખ જોવો તો જોટો જડે નહીં. સ્વામી કે એનું રૂપ જોઈને તો જોટો જડે એમ નથી. એકવાર મહારાજના રૂપમાં જે લોભાય, એ પછી જગતના કોઈ રૂપમાં લોભાઈ શકે અને કોટી કામને લજ્જા પમાડે એવું મહાલૌકિક રૂપ છે. સ્વામી કહે વર્ણવું સુંદર રૂપ અનુપમ, સુંદર અને પાછું કેવું અનુપમ છે. જુગલ ચરણ એ નમીરેલો. સ્વામી કે હવે તો મારી પાસે બીજો કોઈ ઈલાજ નથી, હવે તો મનમાં એમ થાય છે બસ હાથ જોડી અને એના ચરણાબિંદમાં વંદના કરું, એને જીવન સોંપી દઉં, સુપ્રત કરી દઉં. એના સિવાય આ સ્વરૂપને પામવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. નખશિખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રેલો. સ્વામી છેવટે મહારાજની મહાનતા જયારે દ્રષ્ટિગોચર થઈ છે ત્યારે એની મહત્વતા કહેતા કહેતા કહે છે કે હવે તો બસ આ મસ્તક તમને ધરી દઉં, એના સિવાય બીજો વિકલ્પ નથી. નક્ષ પ્રેમ સખીના નાથ રહો ઉરમા રમીરે, હું તમને સોંપાઈ ગયો, મેં તમને મારું જીવન અર્પણ કર્યું, હવે મારી વિનંતી એટલી જ છે આપ જેવા છો એવા મારા હૃદયની અંદર આવી બિરાજમાન થા મહારાજ, એ જ આકાંક્ષા મારી છે, બીજી મારી કોઈ આકાંક્ષા નથી. અને મુમુક્ષુને એ જ આકાંક્ષા હોવી જોઈએ, મુમુક્ષુને એ જ નિશાન હોવું જોઈએ, મુમુક્ષુને એ જ ટાર્ગેટ હોવો જોઈએ, મુમુક્ષુને એ જ ધ્યેય હોવું જોઈએ કે મહારાજ તમે રાજી થઈને ફળશ્રુતિ મને એટલી જ મળો, તમારી મૂર્તિ અખંડ મારા હૃદયની અંદર રમતી રહો, બાકી મારે કાંઈ ન જોઈ. અને આમ જેના હૃદયની અંદર સંકલ્પ છે એ જ ભગવાનને ઓળખ્યો કહેવાય. પ્રેમાનંદ સ્વામી સંપૂર્ણ ઓળખી ગયા છે, માટે છેલ્લે મહારાજની પાસે એમ જ કીધું, નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉર માર મીરેલો, એમ કહી અને સ્વામી પ્રથમ પદને પૂર્ણ કર્યું છે. બીજા પદને આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે પ્રથમ પદની પૂર્ણોતીની સાથે આજની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.